શરૂઆતનું ફરજિયાત કથન. શરૂઆતનું ફરજિયાત કથન. એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર. હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જે અંગ્રેજી સાહિત્યમાં એક માઇલસ્ટોન ગણાય છે, જ્યોર્જ એલિયટની મિડલ માર્ચ.
હા, અને જ્યોર્જ એલિયટ, જેમનું સાચું નામ તો મેરી એન ઇવાન્સ હતું, એમણે પુરુષ નામ રાખ્યું કારણ કે એ સમય એવો હતો કે સ્ત્રી લેખકોને કદાચ ગંભીરતાથી ના લેવાયનો.
બરાબર, એ ડર રહેતો. અને મિડલ માર્ચ એનું ઉપશીર્ષક જ કેટલું સૂચક છે, પ્રાંતીય જીવનનો અભ્યાસ.
ખરેખર આ વિક્ટોરિયન યથાર્થવાદનું ઉત્તમ ઉદાહરણ છે. મતલબ એ સમયના સમાજનું, લોકોના રોજબરોજના જીવનનું, એમની આશાઓ નિરાશાઓ બધું જ અત્યંત બારીકાઈથી અને વાસ્તવિક રીતે આલેખાયું છે. એટલે જ તો એને મહાનતમ અંગ્રેજી નવલકથાઓમાં ગણવામાં આવે છે.
અને સેટિંગ છે 1829 થી 1832 વચ્ચેનું ઇંગ્લેન્ડનું એક કાલ્પનિક શહેર મિડલમાર્ચ. એ સમય પણ કેવો હતો, સામાજિક રાજકીય રીતે થોડો ઉથલપાથલવાળો. પેલો રિફોર્મ બિલ આવવાનો હતો, એ પહેલાનો માહોલ.
હા, અને નવલકથા આ બદલાતા સમયની સાથે સાથે વ્યક્તિઓના જીવનની અંદરની જટિલતાઓ, એમના નિર્ણયો, એની અસરો, એ બધું જ વણે છે, એકદમ ગૂંથાયેલું.
તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ રહેશે કે મુખ્ય પાત્રોના જીવનને નજીકથી જોઈએ, એમની પસંદગીઓ, એમના સંઘર્ષો અને લેખિકા આ બધા દ્વારા શું કહેવા માંગે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ.
ચોક્કસ. તો શરૂઆત કરીએ, મને લાગે છે ડોરોથિયા બ્રૂકથી કરવી જોઈએ. એ આ નવલકથાનું હૃદય છે એમ કહી શકાય.
બિલકુલ.
ડોરોથિયા યુવાન છે, સુંદર છે, પૈસાદાર પણ છે, પણ એની ઓળખ ત્યાં અટકતી નથી. એનામાં જ્ઞાન માટે, કંઈક ઊંડું પામવા માટે એક તીવ્ર તરસ છે. એ જીવનને બસ એમ જ જીવી નાખવા નથી માંગતી.
એને કંઈક મોટો હેતુ જોઈએ છે, જે એ સમયની મોટાભાગની યુવતીઓની જેમ કપડાં, પાર્ટીઓ એ બધામાં એને રસ નથી.
બરાબર. અને આ ઉમદા હેતુની શોધ જે એને ક્યાં દોરી જાય છે, એક એવી વ્યક્તિ પાસે જેને લાગે છે કે એના આદર્શોનું પ્રતિબિંબ છે.
રેવરેન્ડ એડવર્ડ કાસોબોન.
હા, એના કરતા ઉંમરમાં ઘણા મોટા એક વિદ્વાન. ડોરોથિયાને લાગે છે કે કાસોબોન કોઈ મહાન બૌદ્ધિક કાર્ય કરી રહ્યા છે, પેલી ધ કી ટુ ઓલ માયથોલોજીસ, અને પોતે એમની પત્ની બનીને આ મોટા કામમાં મદદ કરશે. એના માટે આ જીવનની સાર્થકતા છે.
અહીં જ પેલી વાત આવે છે જે રેખિકા કહે છે, આધ્યાત્મિક ભવ્યતા જે તકનીકી તુચ્છતા સાથે મેળ ખાતી નથી. મતલબ એનામાં ક્ષમતા છે, ઉડાન ભરવાની ઈચ્છા છે, પણ વિક્ટોરિયન સમાજ સ્ત્રીઓને કેટલી તકો આપતો હતો.
સાચી વાત. પણ શું આ ફક્ત સંજોગોનો દોષ હતો કે ડોરોથિયાનો પોતાનો જે તીવ્ર આદર્શવાદ હતો, કદાચ થોડી ઉતાવળ, એણે એને કાસોબોનની અંદર રહેલી શુષ્કતા જોતા રોકી?
આ બહુ મહત્વનો સવાલ છે, અને આ જ સવાલ આપણને બીજા મુખ્ય પાત્ર તરફ લઈ જાય છે, ડોક્ટર ટર્શિયસ લિડગેટ.
ઓહ, લિડગેટ. એ પણ એક આદર્શવાદી, યુવાન, ઉત્સાહી ડોક્ટર. પેરિસથી નવું જ્ઞાન લઈને મિડલ માર્ચ આવ્યો છે.
હા, એના સપના મોટા છે, તબીબી ક્ષેત્રે સુધારા કરવા છે, સંશોધન કરવું છે. જૂની રૂઢિચુસ્ત પદ્ધતિઓ સામે એને વાંધો છે, એકદમ પ્રગતિશીલ.
પણ અહીંયા પણ એક પણ છે. લેખિકા બહુ સૂક્ષ્મ રીતે બતાવે છે કે એનામાં પણ સામાન્યતાના ડાગ, સ્પોટ્સ ઓફ કોમનનેસ છે,
ખાસ કરીને સ્ત્રીઓ પ્રત્યેના એના વિચારોમાં. નહીં,
બરાબર. એ મિડલ માર્ચના મેયરની દીકરી રોઝામંડ વિન્સીના પ્રેમમાં પડે છે. કેમ? કારણ કે રોઝામંડ સુંદર છે, દેખાવમાં નમ્ર છે, પિયાનો વગાડે છે.
મતલબ બાહ્ય દેખાવ અને આવડતોથી અંજાઈ જાય છે. એ રોઝામંડની સપાટી નીચે રહેલા સ્વભાવને, એની મહત્વાકાંક્ષાઓને પારખી શકતો નથી.
અને આ ભૂલ એને બહુ ભારે પડે છે. એટલે જુઓ, શરૂઆતમાં જ બે મુખ્ય પાત્રો, ડોરોથિયા અને લિડગેટ, બંને બુદ્ધિશાળી, બંને કંઈક સારું કરવા માંગે છે, પણ બંને લગ્ન જેવા જીવનના મોટા નિર્ણયો ઉતાવળમાં અધૂરી સમજણથી લઈ લે છે.
અને અહીંથી જ શરૂ થાય છે પેલો સંઘર્ષ, વ્યક્તિની પોતાની ઈચ્છાઓ અને સમાજની વાસ્તવિકતાઓ વચ્ચેનો. આ પસંદગીઓના પડઘા પછી આખી નવલકથામાં સંભળાય છે.
અને બહુ જલ્દી સંભળાય છે ડોરોથિયાનું હનીમૂન રોમમાં, જે એણે કલ્પ્યું હતું બૌદ્ધિક સાથ, મહાન કાર્યમાં સહયોગ, એના બદલે એને શું મળ્યું?
કાસો બોનની શુષ્કતા, એમની આત્મકેન્દ્રિતતા. એ પોતાના જ અધૂરા સંશોધનમાં ખોવાયેલા રહે છે. ડોરોથિયાની જિજ્ઞાસા કે એની લાગણીઓ માટે જાણે કોઈ સ્થાન જ નથી.
બરાબર. અને ત્યાં જ એની મુલાકાત થાય છે વિલ લેડિસ્લો સાથે, કાસોબોનનો કઝિન, યુવાન, જીવંત, કલાપ્રેમી.
હા, એ કાસોબોનથી એકદમ વિપરીત. એની હાજરી જાણે તાજી હવાનો ઝોંકો છે ડોરોથિયા માટે, અને અજાણતા જ એક નવો ભાવનાત્મક તણાવ ઊભો થાય છે.
જે કાસોબોનની નજર બહાર નથી, એ વધારે ને વધારે ઈશાળુ બને છે. એને પોતાની નિષ્ફળતાનો ડર પણ છે અને વિલ પ્રત્યે શંકા પણ.
અને પછી એમનું મૃત્યુ અને પેલી વસિયતનામાની શરત. એ તો જાણે બદલો લેવાની ભાવના હતી કે જો ડોરોથિયા વિલ સાથે લગ્ન કરે તો એને બધી સંપત્તિ છોડવી પડશે.
કેટલી ક્રૂરતા! મતલબ મૃત્યુ પછી પણ જાણે ડોરોથિયાના જીવન પર કાબૂ રાખવો હતો. આ સંબંધ જ કેટલો ખોટો હતો એ આના પરથી સમજાય છે. સહાનુભૂતિનો સદંતર અભાવ.
લેખિકાએ કાસોબોનેમન મન માટે જે રૂપક વાપર્યું છે, ગલી કુંચીઓની ભૂલ ભૂલામણી, એ એકદમ સચોટ છે. એ પોતે જ પોતાની અસલામતી અને મિથ્યાભિમાનમાં ફસાયેલા હતા. આ સંબંધ બતાવે છે કે ખોટા પાયા પર રચાયેલું લગ્ન કેવી રીતે આત્માને રૂંધી નાખે છે.
અને આવી જ, જો કે થોડી જુદી રીતે, પણ કરુણ સ્થિતિ લિડગેટના લગ્નમાં પણ ઊભી થાય છે. રોઝામંડ વિન્સી,
હા, જે શરૂઆતમાં આટલી મોહક લાગતી હતી,
એ તો સાવ છીછરી ભૌતિકવાદી નીકળે છે. એને બસ મોંઘી વસ્તુઓ જોઈએ, સમાજમાં ઊંચું સ્થાન જોઈએ. લિડગેટની આવક ઓછી છે, એના આદર્શો જુદા છે, એને એને કોઈ પરવા નથી.
અને એની આ ઈચ્છાઓને કારણે લિડગેટ દેવામાં ડૂબતો જાય છે. પણ રોઝામંડ, એ તો પોતાની જીદ પર અડગ રહે છે. પેલી પોલિશ્ડ સર્ફેસ જેવી, બહારથી નમણી પણ અંદરથી કઠોર.
હા, એ સીધો વિરોધ નથી કરતી, પણ પોતાની રીતે મીઠી જીદથી પોતાની વાત મનાવી લે છે. લિડગેટ ફસાઈ જાય છે. એણે જે શરૂઆતમાં ભૂલ કરી હતી, સુંદરતાને ગુણ માની લેવાની, એનું પરિણામ હવે ભોગવવું પડે છે.
એના પોતાના જે સામાન્યતાના ડાઘ હતા, એ પણ અહીં ભાગ ભજવે છે. એ રોઝામંડને કાબૂમાં નથી રાખી શકતો. એની કારકિર્દી, એના સપના, બધું હવે ઘરની ચિંતાઓ અને દેવાના બોજ નીચે દબાવા લાગે છે.
અને અહીં જ પેલો સામાજિક જાળ, વેબનો વિચાર આવે છે. એલિયટ બતાવે છે કે મિડલમાર્ચ જેવા શહેરમાં કોઈ એટલું નથી. લિડગેટના અંગત જીવનની મુશ્કેલીઓ, એનું દેવું, એનો રોઝામંડ સાથેનો સંબંધ, એ બધું એની ડોક્ટર તરીકેની પ્રતિષ્ઠાને અસર કરે છે.
હા, એના સુધારાના પ્રયત્નો પર પણ અસર પડે છે, કારણ કે લોકો હવે એના પર વિશ્વાસ નથી કરતા. બધું એકબીજા સાથે જોડાયેલું છે. આ જ તો એ જાળ છે.
આ મુખ્ય પાત્રો સિવાય બીજી વાર્તાઓ પણ છે જે મહત્વની છે, જેમ કે રોઝામંડનો ભાઈ ફ્રેડ વિન્સી.
ઓ હા, ફ્રેડ. શરૂઆતમાં તો સાવ બેજવાબદાર. એને એમ કે કાકા મિસ્ટર ફેધરસ્ટોનનો વારસો મળશે એટલે બસ જલસા.
પણ એવું થતું નથી, અને પછી એને મેરી ગાથ મળે છે. મેરી જેવી સમજદાર, મહેનતું અને પ્રામાણિક યુવતી.
અને મેરી ગાર્થનું પાત્ર. પેલો પ્રસંગ યાદ છે જ્યારે મિસ્ટર ફેધરસ્ટોન મરતી વખતે એને બીજું વસિયતનામું બાળી નાખવા કહે છે, જે ફ્રેડના લાભમાં હોય છે. પણ મેરી ના પાડે છે, કેમ કે એ ખોટું છે.
બરાબર. એની નૈતિકતા અડગ છે. અને આખરે ફ્રેડ અને મેરીનો સંબંધ સફળ થાય છે. કેમ? કારણ કે એ દેખાડા પર નહીં, પણ વાસ્તવિકતા, પરસ્પર આદર અને મહેનત પર ટકેલો છે.
હા, એ બીજા બે નિષ્ફળ લગ્નોની સરખામણીમાં એકદમ વિરોધાભાસી ચિત્ર પૂરું પાડે છે. જાણે લેખિકા કહેતા હોય કે સાચું સુખ કદાચ આવા સાદા પ્રામાણિક જીવનમાં જ છે.
અને ફ્રેડનું પાત્ર બતાવે છે કે માણસ અનુભવથી અને સારા સાથથી બદલાઈ શકે છે, નૈતિક વિકાસ શક્ય છે.
આ સિવાય પેલું મિસ્ટર બલસ્ટ્રોડનું પાત્ર, શહેરના મોટા ગજાના ધાર્મિક ગણાતા બેન્કર, પણ એમના ભૂતકાળમાં કંઈક છુપાયેલું છે.
હા, અને એ છુપાયેલી વાત જ નવલકથાના ક્લાઇમેક્સનું કારણ બને છે. જ્હોન રેફલ્સ નામનો એક માણસ આવે છે, જે બલસ્ટ્રોડના ભૂતકાળને જાણે છે. એ બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરે છે.
અને પછી પેલો રેફલ્સ બીમાર પડે છે, અને સંજોગો એવા બને છે કે લિડગેટ એની સારવાર કરતો હોય છે.
પણ રેફલ્સ મરી જાય છે, અને બલસ્ટ્રોડનો ભૂતકાળ પણ બહાર આવે છે. અને શંકાની સોય કોના પર જાય છે? લિડગેટ પર.
બિચારો લિડગેટ. એ નિર્દોષ છે, પણ એણે બલસ્ટ્રોડ પાસેથી પૈસા ઉધાર લીધા હતા. એટલે બધાને લાગે છે કે એણે જાણી જોઈને રેફલ્સને મરવા દીધો.
આખું શહેર એની વિરુદ્ધ થઈ જાય છે, એની પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય છે. બલસ્ટોડ પોતે પણ નૈતિક રીતે ભાંગી પડે છે, કારણ કે એણે પણ રેફલ્સની સારવારમાં બેદરકારી રાખી હતી. આખરે બલસ્ટોડનો ભાંડો ફૂટે છે.
અને આ મુશ્કેલ સમયમાં જ્યારે કોઈ લીડગેટનો સાથ નથી આપતું ત્યારે કોણ આગળ આવે છે?
ડોરોથિયા.
હા, ફક્ત ડોરોથિયા જ એની નિર્દોષતામાં વિશ્વાસ રાખે છે અને જાહેરમાં એને ટેકો આપે છે. આ ડોરોથિયાના પાત્રનો વિકાસ બતાવે છે. એનો પેલો શરૂઆતનો થોડો હવાઈ આદર્શવાદ હતો એ હવે વાસ્તવિક સહાનુભૂતિ ભર્યા કાર્યમાં બદલાય છે.
એ ખરા અર્થમાં પેલું વાક્ય જીવી બતાવે છે. આપણે બીજા માટે જીવન ઓછું મુશ્કેલ બનાવવા સિવાય જીવીએ છીએ શા માટે?
અને અંતે નવલકથાના અંતે શું થાય છે?
કેશે એની પરવા નથી કરતી, સંપત્તિ જતી કરે છે અને વિલ લેડિસ્લો સાથે લગ્ન કરે છે. એ કદાચ દુનિયાની નજરમાં મહાન નથી બનતી, પણ એને પ્રેમ અને સંબંધોમાં જીવનનો અર્થ મળે છે.
જ્યારે લિડગેટ, એની વાત બહુ દુઃખદ છે, એ મિડલ માર્ચ છોડી દે છે, લંડનમાં સફળ ડોક્ટર બને છે, પણ
એના જે વૈજ્ઞાનિક સપના હતા એ કાયમ માટે કચડાઈ જાય છે. એ પૈસાદાર દર્દીઓની સારવાર કરે છે, રોઝામંડ ખુશ રહેશે, પણ લિડગેટ અંદરથી ખાલી થઈ જાય છે.
અને ફ્રેડ અને મેરી,
એ લોકો સુખી છે, પોતાના ખેતરમાં સાધુ સંતોષી જીવન જીવે છે. બલસ્ટોડને શહેર છોડવું પડે છે, એટલે કોઈ એકદમ સીધો સાધો અંત નથી. જીવન જેવું છે એવું જ ચિત્ર છે. સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા બધું સાથે જ ચાલે છે.
બરાબર. અને આ બધું જોતા લેખિકાની શૈલી કેટલી અદ્ભુત છે સમજાય છે. એ કોઈ પાત્રનો ન્યાય નથી કરતા, બસ એમની મનની અંદર શું ચાલી રહ્યું છે, એમની મજબૂરીઓ, એમની નબળાઈઓ, એ બધું આપણને સમજાવે છે એકદમ સહાનુભૂતિથી.
હા, પેલું જાળનું રૂપક તો છે જ, પણ પેલું પિયર ગ્લાસનું રૂપક પણ કેટલું મહત્વનું છે. મોટો અરીસો જે અહંકારનું પ્રતીક બને છે, વ્યક્તિ પોતાને જ કેન્દ્રમાં અને મોટી જોયા કરે. ઘણા પાત્રો આ અરીસામાં જ ખોવાયેલા છે.
તો આટલી મોટી ઊંડી નવલકથામાંથી આપણે કયા મુખ્ય વિષયો તારવી શકીએ જે આજે પણ એટલા જ પ્રસ્તુત હોય?
મને લાગે છે સૌથી મોટો વિષય તો એ જ છે, આદર્શવાદ અને વાસ્તવિકતાનો સંઘર્ષ. પછી લગ્ન સંસ્થાની અસર, ખાસ કરીને એ સમયમાં સ્ત્રીઓ માટેની મર્યાદાઓ અને એમની સ્થિતિ. અને અહંકાર વિરુદ્ધ સહાનુભૂતિ, કેવી રીતે આપણું જીવન બીજા સાથે જોડાયેલું છે, પેલી જાળ. અને ભૂલોમાંથી શીખીને આગળ વધવાની, નૈતિક રીતે વિકસવાની શક્યતા.
ભાવનાત્મક રીતે જોઈએ તો અધૂરા સપનાની એક વેદના ચોક્કસ અનુભવાય છે, ખાસ કરીને લિડગેટના કિસ્સામાં. પણ સાથે સાથે ડોરોથિયા જેવા પાત્રો થકી નાના નાના સારા કાર્યો, દયા, સંબંધોનું મહત્ત્વ, એમાંથી મળતું સાંત્વન પણ દેખાય છે. અને એટલે જ પેલી છેલ્લી પંક્તિઓ આટલી અસરકારક છે કે દુનિયાની ભલાઈનો આધાર મોટા ભાગે આવા અનાતિહાસિક કાર્યો પર છે, એવા લોકો પર જેઓ શાંતિથી, પ્રમાણિકતાથી જીવી ગયા, જેમની કદાચ કોઈ નોંધ પણ નથી લેતું.
બરાબર. જેમના નામ ઇતિહાસમાં નથી લખાતા, પણ જેમના કારણે આ દુનિયા રહેવા જેવી બને છે, ડોરોથિયા જેવી વ્યક્તિઓ.
એટલે મિડલ માર્ચ શીખવે છે કે જીવનનો અર્થ ફક્ત મોટી સિદ્ધિઓમાં જ નથી, પણ રોજબરોજના જીવનમાં આપણા સંબંધોમાં રહેલી સહાનુભૂતિ અને નૈતિકતામાં પણ છે.
અને જીવનની જે મુશ્કેલીઓ છે, નિરાશાઓ છે, મર્યાદાઓ છે, એનો સામનો સમજદારીથી અને ગ્રેસફુલી કેવી રીતે કરવો, એનું શાણપણ આ નવલકથા આપે છે. એટલે જે આજે પણ આટલી મહત્વની છે.
અને આ બધું વિચારતા એક સવાલ થાય છે, શું એ 19મી સદીના નાના શહેરની સમસ્યાઓ આદર્શ વાસ્તવિકતાનો સંઘર્ષ, સંબંધોની ગૂંચ, સમાજનું દબાણ, એ બધું આજે આપણા આ આધુનિક ગ્લોબલ વિશ્વમાં જુદી રીતે પણ એટલું જ સાચું નથી?
સમાપનનું ફરજિયાત કથન. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.